ब्रह्मा जी ए दक्ष प्रजापति ने प्रजानो पति बनाव्यो। दक्ष ने ब्रह्मा जी ए प्रजापति बनाव्या पछी थी एटले अहीं आगाड़ी प्रजेश प्रजानो राजा करो। तो एनी दीकरी प्रजेश कुमारी जे प्रजापति छे एनी दीकरी खास इंगित करियो कि आ एज कि दक्षिणी दीकरी छे। दक्षिणे जे अहंकार हतो के जे कई हतो ए अंश पुत्री मां पण हतो छे एटले भोळानाथ नी वात ने पण एने लक्ष्मा न लीधी। तो दक्ष जेम दुखी थया छे એમ દક્ષની પુત્રી પણ દુખી થઈ છે। તો અહીંયા પ્રજેશ કુમારી સંબોધન કરીને ભગવાન શિવની સાથે રહેનાર નહીં પણ દક્ષ પ્રજાપતિની પુત્રી છે એવો જાણી બુજીને નિર્દેશ કર્યો અહીંયા ગાડી। जो अस्तो सबदर्शी सुनिए प्रभु करउ सो बेगी उपाय होय मरण जे बिनय श्रम दुसह विपत विहाय। आम आ बधामाथी पार उतरवू केवी रीते भगवान शिवना सानिध्यमां तो एवं कई परिस्थिति थवानी नथी एवं कोई कारण पण मळवानुं नथी। कारण मळ्युं बीजी दिशामांथी। આ પ્રમાણે પ્રજાપતિ દક્ષની પુત્રી અકથનીય દારૂણ દુઃખ સહી ભારી ન કલ્પી શકાય ન વર્ણવી શકાય એવું ભારેમાં ભારે દુઃખ એમાંથી પસાર થતા હતા સતીજી। અને કોઈ પણ માણસને દુઃખમાં જીવવાનું ગમે જ નહીં। આવું જીવન જીવાતું હશે તો કદાચ ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરીને માનસિક આખું પરિવર્તન લાવીને પણ સારું જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ચાલ મારી જાતે તો હું આ રીતે દુઃખી છું અશાંત છું, ભગવાનની પાસે જાઉં, મંદિરમાં જઉં, જય મહારાજની પાસે બેસું, સમાધિની સન્મુખ બેસી જ્યોતની સામે નામ સ્મરણ કરી આ જે અશાંતિ છે દૂર કરે મહારાજ મારે। જે મહારાજના સાનિધ્ય જેમ આપણે પહોંચી જઈએ અને શરણો લઈએ કંઈક પરિસ્થિતિ હોય કંઈક આપત્તિ હોય તો એમાંથી નીકળવા ચાલો ને રસ્તો એક સીધો જ જે મહારાજના દરવાજાનો છે અને એ આશ્રય મળે તો ટાઢક થાય। તો દક્ષ પ્રજાપતિની પુત્રીએ જે ભાવથી ભગવાનને ભજ્યા અને ભગવાનનું સ્મરણ કર્યું મારી ભૂલ થઈ ગઈ સ્વીકારી લીધી આપ સાચે જ પરબ્રહ્મ છો જ અને ત્યાર પછીથી પ્રાર્થના પણ કરી કે હવે જે જેમ આમાંથી બહાર નીકળી જવાય આ દુઃખમાંથી એવો કોઈ ઉપાય। ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય એ પરિસ્થિતિ એ સમસ્યામાંથી બહાર ના નીકળાય ને તો બહાર નીકળવાનો અંતિમ ઉપાય છૂટહુ ભેગી દેહ યહ મોહિ ભગવાનને પ્રાર્થના કરી છે, પોતે પ્રયત્ન નથી કર્યો કે પ્રભુ હવે આપને પ્રાર્થના કરું છું આ શરીર છૂટી જાય। દેહ યહ મોહિ એમ કહ્યું છે, હું શરીર છું એમ નથી કહ્યું, પોતે અંતઃકરણ થી આત્માના અવાજ થી બોલે છે છૂટહુ ભેગી દેહ યહ મોહિ એટલે હું આત્મા છું, હું શરીર નથી। હવે જે દક્ષ પ્રજાપતિના પુત્રી તરીકે આ જે શરીર છે એનો નાશ થઈ જાઓ તો શાશ્વત છે જગદંબા તો ઉમા તો, પણ શાશ્વતતાની અંદરનું જે શારીરિક કલંક બહુ મોટું હોય છે શારીરિક કલંક, અને એમાંથી છૂટવા માટે પ્રભુ પાસે બી પહેલા તો પ્રયત્ન કરીએ આપણી જાતે અક્કલથી સમજથી કે વ્યવહારથી જેટલું એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ એટલો ખૂબ કરી લેવાય, પણ જો એ પ્રયત્ન પણ જ્યારે કામ ન લાગે ત્યારે ચાલ ને ભોળાનાથે જય સચ્ચિદાનંદ જેને કહ્યું એને શરણે જવું અને એ મને આમાંથી ઉગારશે ખરો, તો ભગવાનને જ પ્રાર્થના કરી કે હવે મારું શરીર ક્યાં તો આ સહન કરવાની શક્તિ આપો, નહીતર આ શરીરનો અંત આવે, શરીરનો અંત આવે. પોતે તો ભોળાનાથજીની સાથે શાશ્વત છે જ, અને દક્ષથી આપે પ્રાપ્ત થયેલું શરીર છે ને, હવે એને રાખીને મારે કરવાનું શું કે છે. અને આ બાજુએ અકથનીય એટલો બધો સમયનો ગાળો વહી ગયો, એટલો બધો સમયનો ગાળો વહી ગયો, અને જેમ સમય લાંબો થાય ને એમ માણસની દુઃખની પીડા વધતી જાય, અને વેદના એને સહન ના થાય, કરવું શું હવે આ જે કઈ સમસ્યા મુશ્કેલી આવીને પ્રોબ્લેમ્સ કો અંગ્રેજીમાં, આમાંથી કેવી રીતે બહાર નીકળે, સુખના દાડા બહુ ટૂંકા લાગે, સુખના દિવસો બહુ ટૂંકા, એમ પતી ગયું વાર તો લાગી નહીં, અને દુઃખનો દાડો હોય ને બીમાર પડ્યા હઈએ અને પથારીએ સૂતા હોય અને એમાં સાંજ સંધ્યાકાળનો સમય હોય ત્યારે એ સહન ના થાય, અને એ દુસ્સંવેદના હવે એમાંથી બહાર નીકળવું કેવી રીતે. પ્રાર્થના કરતા કરતા તો કેટલો સમય ગયો ખબર છે, ભોળાનાથ વડ નીચે બેસી ગયા, ઘરમાં નથી બેઠા, ઘરમાં જઈશું તો કઈક પાછું ખખડશે, પણ બહાર બેઠા હોય તો કોઈના દેખ કોઈના બોલતા તો કોઈના સાંભળતા તો બોલાય ને કહેવાય નહી. એટલે ભોળાનાથે બહુ સમજ્યું છે કે સ્વભાવને સમજી ગયેલા, બહાર જ બેહો ને અંદર જઈએ તો ખખડાટ થાય ને. તો આમ એ બેસી ગયેલા વડ નીચે એને આવી પરિસ્થિતિમાં બીતે સંબત સહસ સતાસી, 87,000 મિનિટ પસાર કરવી હોય ને તો એ મુશ્કેલ થાય. અહીંયા તો કેવી જબરજસ્ત ધીરજ ભોળાનાથની, ધૈર્યાદિ સદગુણયુક્ત શુભ શાંત વૃત્તિ, આનું નામ કહેવાય. અકળાવાનું નહીં, જવાબ આપવાનું નહીં, કોઈ પણ જાતની વાંચગઢ મનમાં ઉભી થવા દેવાની નહીં. પીતે સંબત સહસ સતાય, 87,000 વર્ષ વીત્યા અબોલા. વિચાર કરો ઘરવાળા જોડે એક દાડો કે બે દાડાના અબોલા હોય તો કેવું આકરું લાગે, એ તો બહાર નીકળી જાય પોતાના કામ ધંધે, પણ ચાર દિવાલોની વચ્ચે અને સહન કરવું કેવી રીતે આ વેદના, દિવાલો હામી આવે તો એ ભયંકર વેદનાને સહન કરતા કરતા 87,000 વર્ષ વીત્યા છે, અને ત્યાર પછીથી ભોળાનાથ તદી સમાધિ સંભુ અવિનાશ. જો એક બાજુએ સંબોધન કર્યું પ્રજેશ કુમારી અને બીજી બાજુ કહ્યું અવિનાશ, છૂટાઉ દેહ યહ મોરી એ વાત પણ આવી ગઈ, પણ જે અવિનાશી તત્વ જે છે જેને શિવ કહેવાય કલ્યાણ, એ અવિનાશી તત્વ તો છે એ છે જ, એમાં કોઈ બદલાવ નથી. જે કઈ છે પાંચ ભૌતિકતા કે જ્યાં જ્યાં બળવાની છે ત્યાં બળવાની છે, એ પણ એ અવિનાશી છે, અને આત્મચેતના પણ એ વ્યાપક બ્રહ્મની અંદર બળવાનું છે એ પણ અવિનાશી, એટલે ભગવાન શિવને ની સમાધિમાંથી બહાર નીકળ્યા ત્યારે એમનું સંબોધન કર્યું, આપ તો અવિનાશી હે પ્રભુ. ભલે સતીએ પ્રાર્થના કરી કે છૂટહુ બેગી દેહ યા, પણ આત્મા તો ક્યાં જવાનું, એને મરવાનું નથી. જે જન્મે છે તે મરે છે, અને સતીએ માગ્યું પણ એ કે દક્ષ પિતા પાસેથી પ્રાપ્ત થયેલું આ શરીર એ હવે છૂટે, અને એ જ મારી પ્રાર્થના છે, હું માંગુ છું. તો પ્રાર્થના કરનાર શરીરથી પર છે, અને જે પોતાના સ્વસ્વરૂપને સમજી શકે છે એ જ હૃદયના આત્માના અવાજથી બોલતા હોય છે. આત્માના અવાજથી કરેલી વાત ભોળાનાથજીને પણ સમાધિમાં ખબર પડી ગઈ, અને એ દુસ્સહ વેદના હવે કેમ કરીને સહન કરશ, લાવને સમાધિ છોડું. એટલે ભગવાન શિવે ભોળાનાથે પણ સમાધિ 87,000 વર્ષે છોડી, મૌન તોડ્યું. શાનાથી મૌન તોડ્યું? બીજી કોઈ વાતોથી નહીં, બીજા કોઈ વિચારથી પણ નહીં, બસ ત્યાં સમાધિમાંથી જાગ્યા, એની સાથે રામ નામ શિવ સુમિરન લાગી. ભગવાન શિવ રામ નામનું સ્મરણ કરવા લાગ્યા. એટલે અવાજ સાંભળે 87,000 વર્ષે તો ઘરમાંથી એકદમ ઉભા થઈને બહાર નીકળે, ઓ જાન એવું સતી જાગ્યા તમે, જગાડો તો ના જાગે જે ના ઉઠવું હોય, ઊંઘ તો જગાડવો સારો પણ જગાડતા ને જગાડ જાગતા ને જગાડવો બહુ મુશ્કેલ. તો ભોળાનાથ જાગ્યા, સતીજીને ખબર પડી, એમને એમ તો કઈ વાત થવાની નથી, અને અવાજ શું સાંભળ્યો, રામ નામ શિવ સુમિરન લાગે.